अधर्म सर्गो उत्खननस्य कर्ता धर्मान्वयस्याधिक पुष्टिकर्ता सप्रियता में खिल पापहर्ता हरे स्वभक्ते सह दुखहर्ता। बोलो स्वामी नारायण भगवान ने। श्री हरि कृष्ण महाराज, श्री राधा रमण देव ने। भक्तों, आज माणावदर आंगणे दिव्य सत्संग शिबिर વાત અનેરી છે। કથાની શિબિરમાં બહુ મોટો ભેદ છે। કથા એ પ્રાથમિક અભ્યાસ છે, શિબિર એ કોલેજનો અભ્યાસ છે। શિબિરમાં હૃદય ખુલી અને ભગવાનની વાત થઈ શકે છે, એ કથામાં નથી થઈ શકતી। અદ્ભુત આપણે પુરુષોત્તમ પ્રકાશને સાંભળ્યું, હવે આજે વચનામૃતને આપણે સાંભળવું છે। ગઈકાલે આપણે પહેલું ને બીજું વચનામૃત સાંભળ્યું હતું, આજે ત્રીજું ને ચોથું વચનામૃત જોશું। અમદાવાદના કુલ 8 વચનામૃત છે, રોજ 2-2 લઈશું એટલે આપણે વચનામૃત આખી અમદાવાદ પરત પૂરી કરી શકશું। બધા ભક્તો સભાને યાદ રાખજો, કારણ કે સભા યાદ રાખશો તો વૃત્તિઓ જે ફેલાયેલી છે એ વૃત્તિઓ પ્રતિલોમ થઈ શકશે। સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે। સંવત 1882ના ફાગણવદી દ્વિતીયાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી અમદાવાદ મધ્યે શ્રી નરનારાયણના મંદિરની સન્મુખ ઓટા ઉપર ઢોલિયો ઢળાવીને તે ઉપર બિરાજમાન હતા ને મસ્તક ઉપર ગુલાબી રંગની પાગ બિરાજમાન હતી ને તે પાગને વિશે ગુલાબના અને ચમેલીના હાર બિરાજમાન હતા તથા પોતાના મુખારવિંદને આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી। કયો ખુશાલ પછી શ્રીજી મહારાજે સમગ્ર મુનિમંડળ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો, જે જીવ માત્ર છે તે 25ને આધારે જીવે છે, તે કાં તો બાહ્ય 25ને ભોગવતો હોય અને જ્યારે બાહ્ય 25નો યોગ ન હોય ત્યારે અંતઃકરણમાં 25નું ચિંતન કર્યા કરે, પણ એ જીવ વિષયના ચિંતન વિના અને વિષયને ભોગ્યા વિના ક્ષણ માત્ર પણ રહી શકતો નથી। અને જેમ વડનું વૃક્ષ છે તેના જે મૂળ તે જ વડને લીલો રાખે છે અને બીજા સર્વે મૂળ ઉખડી ગયા હોય ને જો એક વડવાએ પૃથ્વીમાં ચોંટી રહ્યો હોય તો પણ એ વડનું વૃક્ષ લીલું રહે છે, તેમ ઉપર થકી કદાચિત 25નો ત્યાગ કર્યો છે પણ અંતરમાં વિષયનું ચિંતન થાય છે એ જ એને જન્મ મરણનો હેતુ છે। એવા જે 25 છે તે પરમેશ્વરના ભક્તને કેવી રીતે આ જન્મ મરણના હેતુ નથી। બહુ સરસ આ કૃપા વાક્ય છે, મહારાજ સામે ચાલીને સુંદર વાત કરી, મારે કે જીવ પ્રાણી માત્ર 25 વિના રહી શકતો જ નથી। મહારાજ કે કદાચ દેહ કરીને ત્યાગ કરે તો અંતઃકરણની અંદર 25નું ચિંતન કર્યા કરે છે અને જ્યાં સુધી 25નું ચિંતન થાય છે ત્યાં સુધી મહારાજ કે જીવાત્માનું જન્મ મરણ ટળતું નથી। બહુ સરસ મહારાજ દ્રષ્ટાંત આપ્યું, મહારાજ કે વડલો હોય, વડલાની એક વડવાઈ પણ જમીન સાથે ચોંટી રહી હોય ત્યાં સુધી વડલાને સુકાવવા ન દે, એમ એક પણ પ્રકારની જગતની તૃષ્ણા જીવને રહે છે અંતઃકરણમાં ત્યાં સુધી જન્મ મરણ ટળતું નથી। એવી જે 25ની આશક્તિ એ કેમ કરે ટળે, હૃદયમાંથી કેમ કરે તો ટળે, એવો પ્રશ્ન છે। જોકે મહારાજનો કહેવાનો આશય એવો છે કે તમારે દેહકરણી વિશે છોડવા પડશે, મને કરીને પણ છોડવા પડશે। આનો મતલબ એવો નથી કે ફક્ત તમે અંતઃકરણ કરીને વિષય છોડશો એટલે છૂટી જશે, દેહ કરીને આચરણમાં વસ્તુ મૂકવી જ પડશે। આપણા સંપ્રદાયની વિશેષતા જે છે, પરોક્ષવાદી લોકો આવું જ કહે છે, મન હોય ચંગા તો કથરોટ મેં ગંગા, મન પવિત્ર જોઈએ દેહ કરીને ગમે આચરણ કરો તો વાંધો નથી, પણ મારાનો મત થોડોક એના કરતાં જુદો પડે છે। મહારાજ કે દેહ કરીને પણ આચરણ કરવું પડશે અને અંતઃકરણને પણ પવિત્ર કરવું પડશે। ગોપાળાન સ્વામી પણ આ વાતને બીજી રીતે બતાવી છે, સ્વામી કે 25ને ભોગવતા એની નિવૃત્તિ થાય તો કોઈ આશા રાખવી જ નહીં, 25નો ત્યાગ કરતા સ્વામી કે એક દાડો સ્થૂળ દેહ કરીને જે વસ્તુ છૂટશે મને કરીને પણ છૂટી જશે। એટલે મહારાજનો કહેવાનો મતલબ એવો છે, સ્થૂળ દેહ કરીને તો છૂટું, પણ મને કરીને જે વિષય વળગેલા છે કેમ કરીને છૂટે, અને એ જન્મમરણનો હેતુ છે, તો એ જન્મમરણનો હેતુ કેમ મટે એવો પ્રશ્ન છે, એ પ્રશ્ન છે. પછી એનો ઉત્તર જેમ સમજાયો તેમ મુક્તાનંદ સ્વામીએ કર્યો, પણ યથાર્થ સમાધાન થયું નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે લ્યો એ પ્રશ્નનો ઉત્તર અમે કરીએ છીએ. માયામાં એવા જે ત્રણ શરીર, તેની ભાવનાએ રહિત કેવળ આત્મસત્તા રૂપે રહીને જે ભક્ત પરમેશ્વરની મૂર્તિનું ચિંતન કરતો હોય, તેને ભગવાનના ચિંતનના બળે કરીને જ્યારે ઉપશમ અવસ્થા વર્તે, ત્યારે ભક્તને ઉપશમને બળે કરીને પંચ વિષય જન્મવરણના હેતુ ન થાય. મહારાજે બહુ સરસ વાત બતાવી. મહારાજ કહે, પ્રથમ તો દેહમાંથી પ્રીતિ તોડવી પડે, ત્રણ દેહ ત્રણ અવસ્થા, એમાંથી પ્રીતિ તોડી આત્મસત્તા રૂપે બની અને પછી ભગવાનનું ચિંતન કરે. કારણ કે માયાને તોડવાનું મુખ્ય કોઈ માધ્યમ હોય તો ભગવાન જ છે. એટલા માટે વડતાલના પાંચમા વચનામૃતમાં પણ મહારાજ બહુ સરસ વાત કરી. મહારાજ કહે, માયા જે છે એ બધાયનું બગાડનાર છે. માયા છે એ જીવાત્માને મુક્ત નથી થવા દેતી, અને માયા કોઈથી ડરતી નથી. માયાની દાઢો એટલી બધી મજબૂત છે, ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિને પણ ચાવી જાય એટલે એની દાઢો મજબૂત છે. અને તમે શાસ્ત્રમાં દ્રષ્ટિ નાખશો તો આ પણ પડશે કે વરદજી જેવાનો કેવો વૈરાગ્ય હતો, કેવું જ્ઞાન હતું, કેવી ભક્તિ, અને તેમ છતાંય પણ કેટલા ત્યાગ પછી મૃગલાને પેટે જન્મ લેવો પડ્યો, એ કોણે કરાવ્યું? માએ કરાવ્યું. પરાશર જો, શૌભરી જો, એકલશ્રીંગ જો વગેરે વગેરે સાધનાઓ તો ગજબ હતી, પરંતુ તેમ છતાંય મોક્ષના પથમાં જબરા વિઘ્નો થયા, એ વિઘ્ન કોણે કરાવ્યું? માએ કરાવ્યું. કારણ કે જે કાંઈ દ્રષ્ટિ દ્વારા દેખાય છે બધું માયાકૃત ઉપાધિ છે. સગા સંબંધી તો કે માયાના, પદાર્થ તો કે માયાનો, આ દેહ તો કે માયાનો, આમાંથી કોઈ પણ જગ્યાએ બંધન થાય એટલે જીવાત્માને મોક્ષ બગાડે. તો મહારાજ કે ત્રણ દેહથી પર થાય, જીવાત્માને દેહના સંબંધીમાં પ્રીતિ છે, દેહ સંબંધી પદાર્થમાં પ્રીતિ છે, પણ જેવું શરીરમાં હેત છે એવું કોઈમાં નથી. શરીરમાંથી પ્રીતિ તૂટે પછી સમ્યક એને ભગવાનમાં મન જોડાય, અને ભગવાનમાં મન જોડાય તો જ માયા દૂર જાય. મહારાજ કહે, ગુણમય ગુણમય એસી. મહારાજે વડતાલના પાંચમા વચનામૃતમાં બતાવ્યું. મહારાજ કહે કે માયા છે એ બધાને વિઘ્ન કરનાર છે, પરંતુ ભગવાનનો ભક્ત જ્યારે થાય છે ત્યારે માયાને વિઘ્ન કરવા બદલે એને સહાયરૂપ બની જાય છે. અહીંયા પણ મહારાજ એવું જ કંઈક કહેવા માગે છે. મહારાજ કે ત્રણ દેહ થકી પર જ્યારે જીવ થાય, અને ત્રણ દેહ થકી પર થયા પછી પણ હજુ એ જન્મમરણના ફનથી દૂર નથી થતો. ત્રણ દેહ થકી પર થયા પછી પણ જન્મમરણનો હેતુ તો ત્યારે ટળે છે, ત્રણ દેહ થકી પર થઈને ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખે, અને ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખતા રાખતા ઉપશમ સ્થિતિ પ્રાપ્ત થાય છે. ઉપશમ સ્થિતિ પ્રાપ્ત કરવા માટે દાખલો નથી બતાવ્યો, દાખલો ફક્ત ત્રણ દેહ થકી પર થવું અને ભગવાનમાં વૃત્તિ રાખવી, પછી બાકીનું છે એ ઓટોમેટિક ઉપશમ સ્થિતિ પ્રાપ્ત થશે. જેમ દૂધમાંથી દહીં કરવું છે તો દહીં બનાવવા એક્સ્ટ્રા દાખલો આપણે જ કરો, દૂધને ગરમ કરો અને એમાં તમે મેળવો નાખો, એટલું કામ આપણું છે. દૂધને જમવું એ ઓટોમેટિક થઈ જશે. એમ ઉપશમ સ્થિતિ છે ઓટોમેટિક પ્રાપ્ત થશે. ત્રણ દેથકી પર થઈ અને ભગવાનનું જ્યારે ચિંતન કરશે ત્યારે ઉપશમ સ્થિતિ છે એ ઓટોમેટિક પ્રાપ્ત થશે. યાદ રાખજો, દૂધને ગરમ કર્યું અને અંદર મેળો નાખ્યું તેમ છતાંય એ દહીંમાં નથી પરણમી વાત, દહીં નથી બન્યું, દહીંનો આનંદ નથી પ્રાપ્ત થતો. દહીંનો આનંદ તો દહીં બને ત્યારે જ પ્રાપ્ત થાય છે. એમ મહારાજ કહે કે આત્મસત્તારૂપ બને ને ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખે તેમ છતાંય એનું કામ જ નથી બન્યું, જન્મમરણ થકી પર નથી થયો. જન્મમરણ થકી પર તો ઉપશમ સ્થિતિ પ્રાપ્ત થાય ત્યારે જ થાય છે, પણ ઉપશમ સ્થિતિને પ્રાપ્ત કરવાનું માધ્યમ કોઈ જો હોય, દહીં બનાવવાનું માધ્યમ હોય, તો દૂધને ગરમ કર્યા પછી જે મેળવી નાખ્યું એ માધ્યમ છે. એમ આત્મસત્તારૂપ બની અને ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવી એ ઉપશમ સ્થિતિ પ્રાપ્ત કરવાનું માધ્યમ છે. અને ઉપશમ સ્થિતિ જ્યારે પ્રાપ્ત થાય ત્યારે મહારાજ કે જન્મમરણનો હેતુ છે એ ટળી જાય છે. એટલી સરસ મહારાજ વાત બતાવે છે. મહારાજ બહુ સરસ દ્રષ્ટાંત આપ્યું. મહારાજ કે જેમ મહી જેવી કે સાબરમતી જેવી નદી બે કાંઠામાં વહેતી હોય ત્યારે હાથે ઘોડા વૃક્ષ સર્વે તણાઈ જાય પણ કોઈ ઠરી શકે નહીં, તેમ ઉપશમવાળાને પણ ગમે તેવા રમણીય ભોગ ઇન્દ્રિયોને ગોચર થયા હોય પણ જ્યારે અંતર સન્મુખ દ્રષ્ટિ કરે ત્યારે જેવા પૂર્વજન્મને વિશે દેખ્યા હોય ને તે આ જન્મમાં વિસરી જાય છે તેવી તેની વિસ્મૃતિ થઈ જાય છે, એવી રીતે જે ભક્તને વર્તતો હોય તે ઉપશમ કહેવાય. બહુ સરસ મહારાજ દ્રષ્ટાંત આપ્યું. મહારાજ કહે કે મહી અને સાબરમતી જેવી મોટી નદીઓ બે કાંઠા સામે જ્યારે ચાલી જતી હોય ત્યારે એમાં હાથી, ઘોડા, વૃક્ષ કોઈ પણ ટકી શકે નહીં. એને અટકાવવા જાય તો અટકે નહીં એનો પ્રવાહ, પણ એ બધાને તાણીને સાગર ભેળા કરી દે છે. એમ મહારાજ કે ઉપશમ સ્થિતિ જ્યારે આત્મસાતરૂપ બનીને ભગવાનનું જ્યારે ભજન જીવ કરે છે ત્યારે એને ઉપશમ સ્થિતિ જ્યારે આવે પછી એની અંદર વિષય ટકી શકે નહીં. બહુ સરસ મહારાજ વાત બતાવે છે. મહારાજ કે જેમ પૂર્વજન્મના સંબંધી છે એ કોઈ સાંભળતા નથી, અથવા તો એ મોક્ષમાં કોઈ રીતે વિઘનરૂપ થતા નથી. ઉપશમ સ્થિતિમાં કેવું છે, દેહના સંબંધી અજ્ઞાને કરીને વિસરાઈ ગયા છે, ઉપશમ સ્થિતિમાં જ્ઞાને કરીને વિસરાય છે, આટલો બંનેમાં ફરક છે. ઉપશમ સ્થિતિની અંદર એવું નથી એને પદાર્થ ગોચર નથી થતા. મહારાજ પણ કીધું, જો ઉપશમ સ્થિતિવાળા જ્યારે સ્થિતિ જ્યારે પ્રાપ્ત થાય ત્યારે ઇન્દ્રિયોને ગોચર થયા હોય પણ, એટલે ગોચર તો થાય છે, આંખ પદાર્થને જોઈ તો શકે છે, કાન સાંભળી તો શકે. ઉપશમ સ્થિતિ પ્રાપ્ત થયા પછી ઉપશમ સ્થિતિનો અર્થ એવો થાય છે, દાખલા તરીકે ગમે તેવો કામી પુરુષ હોય પણ એ ઊંઘમાં જાય, ઘસઘસાટ ઊંઘતો હોય, પછી એની આજુબાજુ ગમે તેટલી સ્ત્રીઓ હોય તોય પણ એને એ બંધનકારી નથી બનતી. ગમે તેવો લોભી હોય એની પાસે ઊંઘમાં ગયા પછી ધનના ઢગલા પડખે પડ્યા હોય તો એને આનંદ કે શોક એમાંથી કાંઈ પ્રાપ્ત થતું નથી. ગમે તેવો ભૂખ્યો માણસ હોય એની પાસે આજુબાજુ ભોજનના ઢગલા પડ્યા હોય પણ એ ઊંઘમાં જ્યારે જાય ત્યારે એને એ હર્ષ શોક ઉપજાવતા નથી. એ અજ્ઞાન અવસ્થા છે જેથી કરીને પદાર્થ પ્રાપ્ત થયા પછી હર્ષ શોકને ન પામ્યું. જ્યારે ઉપશમ સ્થિતિ વસ્તુ એવી છે, એવી જ રીતે એને ગોચરતો થાય છે પદાર્થ માત્ર, પણ જ્ઞાને કરીને એને એની અંદર અસારપરું જાણ્યું છે કે જેથી કરીને એની અંદર ખેંચાણ થતું નથી, એની અંદર આશક્ત બનતો નથી. અને જન્મ મરણનો હેતુ પદાર્થ નથી પણ પદાર્થ મળેલી આશક્તિ છે. ઉપશમ સ્થિતિ અને પરિણામે ભક્ત જે છે એની આશક્તિ માત્ર વિરામ પામી જાય છે. એટલે મહારાજ કે પછી માણસને આશક્તિ જ્યાં હોય ને એની સ્મૃતિ રહે, આશક્તિ જે નથી એની સ્મૃતિ નથી. દાખલા તરીકે ભગવાનના દર્શન ભક્તે કરતો હોય, અભક્તે કરતો હોય, પણ ભગવાનનો ભક્ત આશક્તિની સાથે એટલે હેતની સાથે દર્શન કરે છે તો એને મહિના પછી પણ એ મૂર્તિના દર્શન કરે એને યાદ રહે છે. જગતનો જીવ આંખે કરીને તો જોવે છે પણ એમાં જરાય એનું મન ગયું નથી, તો 5 મિનિટ પછી પૂછશો કે વાઘા ધારણ કર્યા હતા તો એને યાદ રહેશે નહીં. એમ ભગવાનનો ભક્તની ઉપશમ સ્થિતિ જ્યારે પ્રાપ્ત થાય પછી ગમે તેવા પદાર્થને જોવે કે સાંભળે કે કદાચ ગમે તેવો સ્વાદ એ ગ્રહણ કરે પરંતુ એની અંદર એનું મન જાતું નથી, એની સ્મૃતિપટ ઉપર આવતું નથી. અને મહારાજનો બહુ સ્પષ્ટ મત છે 1 18માં અને 38માં. મહારાજ કે દેહ કરીને ગમે તેટલી પ્રવૃત્તિ કરે એની સાથે અમને જરાય વાંધો નથી, પણ મનમાં એનો સંકલ્પ ઉઠે તો અમને જબરો ખરખરો થાય છે. એટલે ઉપશમ સ્થિતિવાળો ભક્ત પદાર્થને કદાચ ગોચર થાય કે પદાર્થને ગ્રહણ કર્યા પછી પણ એમાં લેશ માત્ર આશક્ત બનતો, એમ જ ઉપશમનો અર્થ કરવો ઘટે. એવો જ અર્થ ન કરો તો બાદ એ આવશે કે આપણા નંદ સંતો છે એવું એક નહોતું, એને દેખાતું જ હતું. જો દેખાતું ન હોય તો જ્યારે વડતાલના મંદિરની અંદર પહેલો સરકાર જ્યારે પથ્થર માંગી લીધો ત્યારે ગોપાળાનંદ સ્વામી તુરંત ત્યાં ગયા, બ્રહ્માનંદ સ્વામીને દુઃખ થયું, તો શું બ્રહ્માનંદ સ્વામી સુખ દુઃખની અનુભૂતિ તો થાય, પદાર્થ દેખાણો તો કરો, પથ્થર તો દેખાણો કરો. અને એમ ન હોય તો આપણા નંદ સંતો સ્ત્રીઓથી દૂર ચાલ્યા તો એનું શું ઉપશમ સ્થિતિ નહોતી? ઉપશમ સ્થિતિ તો હતી જ, તો એને દેખાણ તો ખરું, દેખાણ એટલે દૂર ચાલ્યા, ભલે એને આશક્તિ નહોતી, ઉપશમ સ્થિતિ કે આશક્તિ નહોતી, પણ તો આપણા મનમાંથી આશક્તિ નહોતી, દૂર શું કામ ચાલ્યા? તો પરંપરા ચલાવવા માટે, કે મહત્પુરુષ જે માર્ગે ચાલે માર્ગ બીજા અનંત જીવાતમાં ચાલે છે એટલા માટે એણે દેહ કરીને એવું આચરણ કર્યું. પણ એ સ્થિતિમાં એ ઉપશમ સ્થિતિમાં જ વર્તતા હતા, બધી ક્રિયા કર્યા પછી પણ ઉપશમ સ્થિતિમાં વર્તતા હતા. એટલે દેહ કરીને ક્રિયા થાય છે પણ આશક્તિ એને થતી નથી, એ જ ઉપશમ સ્થિતિનો અર્થ કરવો ઘટે એમ. તે ઉપશમનો મહિમા અતિ મોટો છે. અને જેમ આ સંસાર વિશે અજ્ઞાની સ્ત્રી પુરુષ હોય ને તેને પ્રણાયવામાં અતિશય પ્રીતિ વર્તતી હોય ને પછી તેને પ્રણાયને 3 રાત અને 3 દિવસ સુધી ઉજાગર અને પથ કરાવ્યો હોય ને પછી એ બેને ભેળા કર્યા હોય તો નિદ્રાને મારે એકબીજાના રૂપનું કે સ્પર્શનું સુખ ભોગવવાને સમર્થ થાય નહીં, અને એકબીજાને આલિંગન કરી રહ્યા હોય તો પણ જેમ કાષ્ટને સામસામે બાંધી મૂક્યા હોય તેમ સૂતા હોય પણ પંચ વિષયમાં એકે સુખ આવે નહીં. એ જો અજ્ઞાન કાળે સુષુપ્તિમાં ઉપશમને પામ્યા છે તો પણ કોઈ જાતની વિષયની ખબર રહેતી નથી. તો જે જ્ઞાની છે ને પરમેશ્વરના સ્વરૂપને ધ્યાને કરીને ઉપશમ દિશાને પામ્યો છે તેને પંચ વિષય કેમ બાદ કરે? ન જ કરે. મહારાજ કે અજ્ઞાન સ્થિતિની અંદર રહેલો વ્યક્તિ પણ જ્યારે સુષુપ્તિમાં જાય છે ત્યારે એને વિષય બાદ જો ન કરી શકતા હોય તો જ્ઞાની ભક્ત જે છે, જેને જ્ઞાન થયું છે, દાખલા તરીકે અજ્ઞાની માણસને પણ એક ફરી ખબર પડે આ ઝેર છે એની પીએ તો મરી જાય, તો એને ઝેરમાં કૂદી આશક્તિ થાય છે? નથી થતી. એમ જ્ઞાની પર વ્યક્તિએ જગતના વિષય માત્રને ઝેર જેવા જાણ્યા છે. પછી ઝેરનું પેકિંગ પોહાય એવું કરે, ઝેરની બોટલનું પોહાય એવું પેકિંગ કરે, પોહાય એવું એડવર્ટાઇઝ કરે અને એમ કે તમે આને પીવો, તેમ છતાંય પણ ક્યારેય એનું પીવાનો સંકલ્પ ન થાય. એમ જ્ઞાની પુરુષને જગતના ગમે તેવા આટા ટોપ દેખાય, પણ જેમ અજ્ઞાની ઝેર પીવા માટે લલચાતો નથી, એમ જ્ઞાની પુરુષ વિષયમાં ક્યારેય લલચાતો નથી. મહારાજ કે અજ્ઞાનીને જેમ વિષય સુષુપ્તિમાં અજ્ઞાન અવસ્થામાં બાદ નથી થતા, એમ જ્ઞાનીને જાગ્રત અવસ્થામાં પણ સુષુપ્તિ જેવી જ અવસ્થા વર્તે છે અને બંધન થતું નથી. માટે જે ઉપશમ દિશાને પામ્યા તેને પંચ વિષય જન્મરણના હેતુ થતા નથી. પછી નિત્યાનંદ સ્વામી પૂછ્યું છે, ઉપશમ દિશા પામ્યાનો તમે કહ્યો જે આત્મરૂપે થઈને ભગવાનના ધ્યાન કરવાનો ઉપાય તે તો અતિ કઠણ છે, માટે તે વિના બીજો એવો સુગમ ઉપાય હોય તે કહો. નિત્યાનંદ સ્વામી બહુ મોટી દયા કરી, કારણ કે મહારાજ આપે જે વાત બતાવી એ વાત તો બરાબર છે. ઉપશમ સ્થિતિ આત્મસત્તારૂપ બની ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખતા રાખતા ઉપશમ સ્થિતિ પ્રાપ્ત થાય, પણ મહારાજ એ કાર્ય કઠણ છે, એવું સામાન્ય જીવાત્મા કરી શકશે નહીં, બધા જીવાત્મા એ લેવલ સુધી પહોંચી શકે નહીં. અને એ લેવલ સુધી ન પહોંચે તો શું મહારાજ એને જન્મમરણનો હેતુ ન ટળે? તો જન્મમરણ કેમ ટળે? સાધારણ સ્થિતિ જેની છે એને જન્મમરણ ટાળવાનો ઉપાય શું? એવો પ્રશ્ન અહીંયા નિત્યાનંદ સ્વામી પૂછો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એક તો ભગવાનનું અતિશય મહાત્મા સમજતો, જેને આત્મસત્તારૂપ સ્થિતિ ન પ્રાપ્ત કરી શકે, અખંડ ભગવાનમાં વૃત્તિ ન રહે, એને જન્મ મરણ કેમ ટાળવું? એનું અદ્ભુત ઉપાય બતાવે. એક તો ભગવાનનું અતિશય મહિમા સમજે, અને બીજું ભગવાનને ભગવાનના ભક્તની સેવા ચાકરી દર્શન કરવું તેમાં અતિશય વેગવાન શ્રદ્ધા વર્તે. બીજો ઉપાય, એક તો ભગવાનનું અતિશય મહિમા, બીજા નંબરમાં અતિશય ભગવાનનો મહિમા સમજે અને ભગવાનના ભક્તનો મહિમા સમજે, કે જેથી કરીને એના દર્શન એની સેવા કરવી તે અતિશય શ્રદ્ધા વર્તે. ભક્તો, મોક્ષના પથમાં સેવા બહુ જ મહત્વની. મહારાજે મધ્યના 25મા વચનામૃતમાં પણ બતાવ્યું, મહારાજ કે ઉકા ખાચર જેવું સેવાનું જો અંગ પડે તો ગમે તેવી વાસના હોય તો એ ટળી જાય, વાસના ટળી લે જન્મ મરણ ટળી ગયું. મારાના કોઈ પણ વચનામૃત તમે લેશો તો એકબીજા વચનામૃતો તમામ એકબીજાને કડીરૂપ બની આવશે, ક્યારેય પણ વિરોધાભાસ આવે એવું બને જ નહીં. અહીંયા પણ મહારાજ એવું જ બતાવે. મહારાજ કે સેવા અતિ શ્રદ્ધાથી સેવા, અને ભક્તો શ્રદ્ધા શબ્દ આવે ને ત્યાં યાદ રાખજો એમાં અહંકાર ન હોઈ શકે તો શ્રદ્ધા પ્રગટ થાય. અહંકાર સંમિલિત વાત હોય તો શ્રદ્ધા ન હોય, કારણ કે શ્રદ્ધા વસ્તુ છે ને એ કાયમ ટકે છે. જ્યારે અહંકાર સંમિલિત વાત થાય એમાં એનો અહંકાર પોષાય ત્યાં સુધી સેવા દોડી દોડીને કરે, એનો અહંકાર ન પોષાય એને માન ન મળે એટલે ભદ દેખાનું પડતું મૂકી દે. એટલે અહીંયા મહારાજ જે વાત કરી રહ્યા બહુ અદ્ભુત વાત કરી રહ્યા છે, અતિશય મહાત્મય. અને મહારાજ કે મહાત્માને અવલંબન કરી અતિશય એને દર્શન અને સેવાની શ્રદ્ધા વર્તેતી હોય એવો જે ભગવાનનો ભક્ત તેને એ ઉપશમ દિશા આવે છે. ઉપશમ દિશા આવે છે માને એને પણ વિષયમાંથી પ્રીતિ બધી ટળી જાય છે અને નિર્વાસનિક બને છે. પણ અમને એમ ભાસે છે જે સેવક માનીએ છે તે તો કોઈને નહીં ગમતો હોય. જો તરત મારે સેવન પાછળ લીધું, નહીંતર આ વાત ક્યાં આપણા મનમાં થાય, જોઈન્ટ થાય, પણ અહીંયા જોઈન્ટ થાય છે. કારણ કે માની છે માટે અહંકાર છે, અહંકારોવાળો વ્યક્તિ કાયમ શ્રદ્ધાની સાથે સેવા કરી શકે નહીં, એનું જરાય કે પણ મરોડાય એટલે એ પડતું મૂકે. દાખલા તરીકે એને કાંઈ કામ સોંપ્યું, દાખલા એક સાધુ છે એ માનો કે શાક બનાવે છે અને શાક બનાવવા માટે દોડી દોડીને કરે છે, અને એને કોઈ એમ કે બહુ સરસ શાક બનાવો, બહુ સરસ શાક બનાવો, તો વહેલો જાગી જગીને મળે કરવા. પણ એમાં કોઈ કે એમ કે તમે તીખું જ રોજ બનાવો છો એટલે બીજે દાડે મૂકશે પડતું, અને કોઈ એમ કે તમે શાક મન નથી આવડતું. એ હું બતાવ્યું, જો એને શ્રદ્ધા હોત, જો માન રહિત કરતો હોત તો એમ કોઈ કીધું તીખું બનાવો છો તો એ કે વાંધો નહીં, કાલથી થોડીક ઓછી ચટણી નાખીશ. જો શ્રદ્ધા હોત તો, જો મહિમા હોત તો, કાર્ય બી ને ખરખા દેખાય છે, પરંતુ શ્રદ્ધાએ સાથે કરે છે કે અહંકાર મિશ્રિત કરે છે, એનો જ્યારે માન ભંગ થાય ત્યારે એનું દર્શન થાય છે. દાખલા તરીકે કોઈ મિષ્ટાન બનાવતો અને લાકડા જેવું કડક કરી નાખે, અને પછી કોઈ કે ન આવડતો ન બનાવતા લાકડા જેવું બનાવ્યો હતો, તો એ ફરી વાર અનુસંધાન રાખશે કે મારે કડક ચાસણી લેવાની ત્યાં ફરી ઢીલી લો. અને એમ જો નહીં હોય, અહંકાર મિશ્રિત સેવા કરતો હશે, બીજી વાર કોઈ કોઈ મિષ્ટાન કર્યું એમ કહેશે તમે જરાક મિષ્ટાન મન નથી આવડતું, હું નહીં બનાવું, હું કામ કારણ કે એનો એ મારા વખાણ થાય એટલા માટે બનાવતો હતો, વખાણ ન થયા માટે વસ્તુને ભદ્દેખાની પડતી મૂકશે. એમાં હરિભગતને એવું સમજવાનું, હરિભગત છે એ દાખલા તરીકે ભલે 50,000 કે 1,00,000 રૂપિયાની સેવા કરતો હોય, એ શ્રદ્ધાની સાથે કરે છે કે અહંકાર મિશ્રિત કરે છે એની ખબર ક્યારે પડે? તો કે 50,000ની સેવા કરી અને કોઈ એને એમ કે ભાઈ સેવા જોઈએ નહીં, એ તો મહાન ખાતર કરે છે, તો એને કોઈ અસર નહીં થાય, તો એ બીજી વાર કરશે. અને જો એ અહંકારની મિશ્રિત જ કરતો હશે અને એમાં કોઈ એમ કીધું માન ખાતર કરે છે, પછી એમ કોઈ કહે એલા સેવા લખો, આપણે કાંઈ નહીં લખાવે, આપણે કેટલું કરીએ તો છેવટે તો બધા એમ કે માન ખાતર કરે છે. અથવા તો એણે માનો 50,000 કે 1,00,000 રૂપિયાની સેવા કરાવી અથવા કરી અને બન્યું એવું સમય આ પ્રસંગમાં આવ્યા અને એની સરભરા ન થઈ, એને હાર પહેરવાનું ભૂલાઈ ગયું અથવા એને ઉતારોનું બળોપાણો, તો બીજી વાર એ સેવા કરશે નહીં, તરત એ પડતી મૂકશે. કોઈ એમ કહે છે કે ભલામણા સેવા કરો, તો કે આપણે સેવા કરીને તૂટી ગયા, આપણો ક્યાં કોઈ ભાવ પૂછે છે, આપણે જે ક્યાં કોઈ બોલાવે છે. અને જો શ્રદ્ધાથી જ કરતો હશે, ભગવાન રાજી કરવા માટે જ કરતો હશે, તો એને કોઈ હાર પહેરાવો તોય ભલે અને કોઈ ઉતારો સોરો આપે તોય ભલે, કોઈ બોલાવે તોય ભલે, ન બોલાવે તોય ભલે. એટલા માટે મહારાજ અહીંયા કહી રહ્યા છે, કારણ કે નિર્વાસની કરવાનો સેવાના માધ્યમથી જીવને નિર્વાસની મહારાજને કરો, એટલે મહારાજ કહી રહ્યા છે કે જે માની સેવક હશે એ કોઈને ગમતો નહીં હોય. અને માની સેવક પાસે જે ટેલ ચાકરી કરાવી તે તો જેમ કાળ પડે ત્યારે મોટા માણસ પણ કોદરા ખાઈને જીવે, તે માની સેવકની પાસે સેવા ચાકરી કરાવી તે પણ એવી છે, એની પાજીજી કરવી પડે, એને કહેવું પડે ભાઈ સાહેબ એટલું કરી દો ને. જ્યારે ગરજું કરે ત્યારે સમજવું કે એને માન રહેલું છે. અને ધણીનો રાજી પોતો જેવો નિર્માની સેવક ઉપર હોય એવો માની ઉપર ન હોય, માટે ધણીનું ગમતું કરે તે સેવક સાચો, નિર્માની ભક્ત ઉપર જેવો રાજીપો થાય એવો માની ઉપર કોઈ દી ન થાય, ભલે એક જ સરખી બે સેવા કરતા હોય પણ તોય ન થાય. સંપદનો ઇતિહાસ છે ને, અલૈયા ખાચર ને નાજા ભક્ત બે એકવાર નક્કી કર્યું કે આપણે બે આ શેવળો છે ને તો બધા ભલે માર્ક સ્નાન કરે, પણ આપણે બે સવાર વહેલા સવારથી સૂરજ દેખાય ત્યાં સુધી પાણી ધરામ ઊભું રહેવું, અને બે પાણી ધરામમાં ઠંડા પાણીમાં ગળા સુધી પાણી બે ઊભા રહે. એમ એક દાડો મહારાજે દાદા ખાચર દરબાર મહારાજ બિરાજમાન હતા, મહારાજ વાત કરી, મહારાજ કહે આ દાદા ખાચરના ઘોડશાળની સેવા કરે એવો કોઈ ભગત ખરો? એટલે નાજા ભક્તે નાજા જોગ્યા કીધું મહારાજ હું સેવા કરીશ, અને નાજા જોગ્યા સેવા કરવા માંડ્યા. બીજા દાડે એ સેવાય કરે, પાછા એને ટાઈમે પાણીમાં ઉભા રહેતા હતા. બીજા દાડે જ્યારે નાજા જોગ્યાને અલૈયા ખાચર બે જ્યારે સભામાં આવ્યા ત્યારે મહારાજ નાજા જોગ્યાને પોતાની પાસે બોલાવીને છાતીમાં ચણાઈને દાપ્યા. ત્યારે અલૈયા ખાચર કહે મહારાજ આ કાંઈ નાજા જોગી એકલા પાણીમાં નહોતો ઉભા રહેતો, હું પાણીમાં ઉભો રહેતો હતો. ત્યારે મહારાજ કહે સાંભળો, એ પાણીમાં ઉભા રહ્યા એના ચણાવ્યું નથી, અમારે વચને કરીને જે દાદા ખાચરની ઘોડશાળની અંદર ઘોડાને રાખવાની સેવા જે કરી છે એની આ એના આચરણારવિંદ છે, રાજીપાના આચરણારવિંદ છે, દાસ બન્યા. કારણ કે નાજા જોગ્યા પણ રાજવી પુરુષ હતા, પરંતુ મારેને રાજી કરવા માટે દાદા ખાચરનો નોકર થવું એને કઠણ પડ્યું નહીં. કારણ કે મહારાજ વાત કરી ત્યારે અલૈયા ખાચરે બેઠા જ સભા, અલૈયા ખાચર એમ ન કીધું લાવો મહારાજ હું એનો નોકર બનું, કારણ કે અલૈયા ખાચર તો એમ માનતા મહારાજ એવો કોઈ નથી, એટલે એવો અહંકાર રહ્યો હતો. મહારાજ બે પાણી ધરમ બેઠા એના બદલે ને ત્યારે પાણી ધરામ બેસું શિયાળ કેટલું કઠણ કામ છે, કાર્ય ઘણું કઠણ કર્યું, પણ તેમ છતાં એનાથી મહારાજ રાજી થયા નહીં, પણ ઘોડાની સેવા કરી અહંકાર છોડીને તો મહારાજ રાજી થયા. એટલે અહીંયા બહુ સ્પષ્ટ વાત બતાવે કે માની જેવો હોય એ ક્યારે પણ ભગવાનના ભક્તને રાજી કરી શકે નહીં. માટે ધણીનું ગમતું કરે તે સેવક સાચો, ધણીનું ગમતું કરે એ સેવક સાચો. પછી ભલે પોતાની હોશિયારી બુદ્ધિ જેટલું એટલું કરે, એક બે વ્યક્તિ એક બહુ હોશિયાર બહુ બુદ્ધિશાળી છે પણ બધું એનું ગમતું કરે અને એક મધ્યમ કક્ષા છે પરંતુ ધણીનું ગમતું કરે તો રાજી પોકાના ઉપર થાય, જે ધણીનું ગમતું કરે એના ઉપર રાજી થાય. પછી શુક મુનિએ પૂછ્યું છે જેને વિવેક ને સમજણ ન હોય તે ધણીને કેમ રાજી કરે? જો એટલી બુદ્ધિ નથી તો ધણીને કેમ રાજી કરે? પછીજી મહારાજ બોલ્યા છે મૂળજી બ્રહ્મચારી ને રતનજીએ અતિશય ક્યાં ડાયા છે પણ કલ્યાણનો ખપ અતિશય છે, માટે ભગવાન જેમ રાજી થાય તેમ એમને કરતા આવડે છે. યાદ રાખજો, મોક્ષનો જ્યારે ખપ જાગે અને મહિમા જ્યારે સમજાય ત્યારે મોટાને રાજી કરવા માટે જાજી બુદ્ધિની જરૂર પડતી નથી, પોતાનું ગમતું છોડે એટલે રાજી રાજીને રાજી જ રહે. મહારાજ કે આ મૂળજી બ્રહ્મચારી અને રતનજીની અંદર બહુ બુદ્ધિ નથી પણ અમને રાજી કરતા તો એને આવડે છે. અને વળી આ સમયમાં તો અયોધ્યાવાસી બાયબા સર્વે જેવા અમારા ગમતામ વર્તે છે તેવા તો પરમહંસ તથા સાંખ્યયોગી અને કર્મયોગી સત્સંગી તે પણ અમારા ગમતામાં નથી વર્તતા. કેમ જે અયોધ્યાવાસી હતો અતિશય જ સત્સંગ પરાયણ પોતાનું જીવતવ્ય કર્યું છે. મહારાજ કે અયોધ્યાવાસી અમારા ગમતામ જેવા વર્તે છે એવા કોઈ વર્તતા નથી. જીવતવ્ય અમારા અર્થે મહારાજ કંઈ કરી રાખ્યું એવા તો કર્મયોગી સાંખ્યયોગી નથી વર્તતા. અમારે ગમતા વર્તે માને મહારાજ કે પોતાનું ગમતું સર્વે છોડી દાસ ભાવથી જેવું વર્તા તેને આવડે છે એ બીજાને આવડતું નથી. કારણ કે દાસ બનવું બહુ કઠણ છે ભક્તો, એ વાત બહુ સ્પષ્ટ થાય છે. કારણ કે ધર્મકુળની અંદર આ ગુણ સહજ જ છે. તમે જો વર્ષોથી આપણે બધાએ ભગવાનનું અપર સ્વરૂપ વર્ષોથી બધા હજારો મોટા બ્રહ્મનિષ્ઠ સંતો કહેતા આવ્યા, પરંતુ તેમ છતાંય ધર્મકુળે પોતાનો ફોટો સિંહાસન સુધી પહોંચવા દીધો નહીં. એ જ ભગવાનને ગમતી વસ્તુ કરી શકે દાસતો પણ દેખાડે છે. માટે મહારાજ કે અમને ગમતું કરતાં જે આવડે છે બીજાને આવડતું નથી. માટે અયોધ્યાવાસીની પેઠે ભગવાનને રાજી કરતા કોઈને આવડતું નથી. અને જે અયોધ્યાવાસીનો વાસી તો બહુ વિશ્વાસી છે, માટે કોઈ કપટી હશે તો એમને છેતરી જશે. મહારાજ કે ભોળા છે અયોધ્યાવાસી, ભોળા છે, કપટી હશે તેને છેતરી જશે. અને ભક્તો તમને જોવા મળે, આપણે મહારાષ્ટ્રની સ્વભાવ તમને બહુ કડક જોવા મળે, પણ તમે નજીક જાઓ તમને ખબર અતિશય ભોળા. પણ એના ભોળપણનો લાભ કેટલાય કપટી લોકો લઈ ગયા. અને કપટી લોકો લાભ લીધો માને પછી એ ભોળવી અને આમ તેમ શબ્દો કહે અને પોતાનું ગમતું બધું કરાવ્યું, જે સંપ્રદાયની પ્રથા વિરુદ્ધ પણ ક્યારેક હોય, લોકો ન ગમે એવું પણ હોય, પછી એ અપયશ બધો હોય મહારાષ્ટ્રીને મળે કે આવો માણસ છે તો એને આમ કરી દીધું, આજ્ઞાપત્ર લખી આપ્યો એને આમ કરી તેમ કરી દીધું, પણ એનું કારણ એને ભોળપણનો લાભ લોકો લઈ જાય છે. માટે કોઈ કપટી હશે તો એમને છેતરી જશે. તે સારું એમને કોઈ કાર્યનો આદર કરવો હોય ત્યારે મોટેરા પરમહંસ તથા મોટેરા સત્સંગી ગ્રસ્ત તેમને પૂછીને તે કામ કરવા દેવું, પણ કોઈ એક જણાને કહીએ કરવા દેવું. અને એને કોઈ મોટું કાર્ય કરવું હોય તો એક જણો કહે અને કરે એમ કરવા દેવું નહીં. પણ મોટેરા સંતો ને મોટેરા ભક્તો, મોટેરા એટલે ભક્તો અહીંયા ઉમર કરવા કરતાંય પણ ધર્મજ્ઞાન વૈરાગ્ય ભક્તિથી સભર છે અને સમજણ જેની શ્રેષ્ઠ છે એવા સંતોને ભક્તોએ સદૈવને માટે અનુસંધાન રાખવું જોઈએ. જો કે ભક્તો આજે આનંદ થાય છે, એવા કપટના કરનાર જે લોકો હતા એ ધીમે ધીમે કરતા એક બાજુ થઈ ગયા, કે જેથી કરીને કાર્યનો વેગ કેવો અદ્ભુત મળ્યો છે. એનું કારણ નજીક સારા સંતો અને સારા ભક્તો નજીક આવી ગયા, જેને લઈને હવે બીજા ફાવી શકે પોઝિશન રહી નહીં. અને મારાને પણ એવો જ આદેશ. એવી રીતે ત્યાગી તથા ગ્રસ્થ સત્સંગીને અયોધ્યાવાસીની ખબર રાખવી એમ અમારી આજ્ઞા છે, મારની પોતાની આજ્ઞા છે કે કપટી કોઈને છેતરી ન જાય. અને એ ખબર રાખવા મહારાજ આપણા ઉપર બહુ જ રાજી થાય. ઇતિ વચનામતમ અમદાવાદનું ત્રીજું થયું.